સહજાનંદ સ્વામી મહારાજની જય. તારીખ 22/2/2015. વચનામૃત ગઢડા અંત્ય 4 બાધિતાનું વૃત્તિનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1883ના શ્રાવણ સુધી તૃતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાને ઉતારે મેડીની ઓસરી ઉપર ગાદી તકિયા બિછવાવીને ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનનો ભક્ત હોય ને તે જ્ઞાન વૈરાગ્ય યુક્ત હોય ને વિચારને બળે કરીને પોતાને બંધન કરે એવી જે માયિક પદાર્થમાં પ્રીતિ તેને ટાળી નાખી હોય તો પણ એ ભક્તને જ્યાં સુધી નિર્વિકલ્પ સમાધિ થાય નહીં ત્યાં સુધી બાધિતાનું વૃત્તિ રહી જાય છે. તેણે કરીને વિચારમાં એમ રહે છે, જે રખે મારે મા બાપ, સ્ત્રી, છોકરા, દ્રવ્ય, કુટુંબ, દેહ, ગેહ એમને વિશે પ્રીતિ રહી ગઈ હોય નહીં એમ બીતો રહે છે. જેમ કોઈક શૂરવીર પુરુષ હોય, તેણે પોતાના સર્વ શત્રુ મારી નાખ્યા હોય તો પણ તે મરેલા શત્રુ થકી પણ ક્યારેક બી જાય છે તથા સ્વપ્નમાં તે શત્રુને દેખે ત્યારે બી જાય છે, તેમ તે જ્ઞાની ભક્તને પણ જે જે પદાર્થ અંતરમાંથી જૂઠું કરી નાખ્યું છે ને તેમાંથી પ્રીતિ તોડી નાખી છે તો પણ બાધિતાનુવૃત્તિ એ કરીને અંતરમાં માયિક પદાર્થના બંધન થકી બીક લાગે છે અથવા ધન કલ્ત્રાદિક પદાર્થની કોઈક સમય સ્મૃતિ થઈ આવે છે ત્યારે મનમાં બી જવાય છે, જે રખે મને બંધન કરે. એવી રીતે જે પદાર્થ અંતરમાંથી અસત્ય કરી નાખ્યા તે પદાર્થની પાછી સ્મૃતિ થઈ આવે તેને બાધિતાનું વૃત્તિ કહીએ. તે બાધિતાનું વૃત્તિ જ્યારે નિર્વિકલ્પ સમાધિ થાય ત્યારે નાશ થાય છે ને એ પુરુષને ખાધા પીધાની તથા દિવસ રાત્રિની તથા સુખ દુઃખની કશી ખબર રહેતી નથી અને જ્યારે એ નિર્વિકલ્પ સમાધિમાંથી બાળને નિસરે ને સવિકલ્પ સમાધિમાં વર્તે ત્યારે તો બાધિતાનું વૃત્તિ રહે ખરી. માટે તે હરિભક્તને તાવ આવે અથવા દેહ પડવાનો સમો થાય ત્યારે બાધિતાનું વૃત્તિને યોગ્ય કરીને ભગવાન વિના બીજા પદાર્થની પણ ક્યારેક સ્મૃતિ થઈ આવે અને તે સમામાં જે બોલાય તે પણ બરલ્યા જેવું બોલાય અને ઓય બાપ, ઓય મા એવા વચન પણ બોલાય ત્યારે જે આ બાધિતાનું વૃત્તિના મર્મને ન સમજતો હોય તેના હૃદયમાં તે હરિભક્તનો અવગુણ આવી જાય, જે આ ભગવાનનો ભક્ત કહેવાતો હતો ને અંતકાળે આમ કેમ બરલે છે, એવા જે અવગુણ લેવાય છે તે બાધિતાનું વૃત્તિનો મર્મ જાણ્યા વિના લેવાય છે. અને આ સંસારમાં કેટલાક પાપી મનુષ્ય હોય ને તે અંત સમયે બોલતા ચાલતા ખબરદાર થકા દેહને મેલે છે અથવા કોઈક સિપાહીને રજપૂત હોય તેને શરીરમાં ઘા વાગે એટલે ખબરદાર થકા ને બોલતા ચાલતા મરી જાય છે. માટે ભગવાનથી વિમુખ હોય ને તે ખબરદાર થકો દેહ મૂકે તો પણ શું તેનું કલ્યાણ થાય છે? તેનો તો નરકમાં જ નિવાસ થાય છે. અને ભગવાનનો ભક્ત હોય તે ભગવાનનું નામ સ્મરણ કરતો થકો દેહ મૂકે અથવા બાધિતાનું વૃત્તિને યોગ્ય કરીને બેશુદ્ધ થઈને દેહ મૂકે તો પણ એ ભગવાનનો ભક્ત ભગવાનના ચરણારવિંદને જ પામે છે. અને તે જ દિવસ સંધ્યા સમય શ્રીજી મહારાજ પોતાના ઉતારામાં મેડીની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે મોટેરા પરમહંસ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો, જે આ દેહને વિશે જીવ રહ્યો છે તે એક ઠેકાણે કેવી રીતે રહ્યો છે ને સર્વ દેહમાં કેવી રીતે વ્યાપી રહ્યો છે તે કહો. પછી જેને જેવું ભાસ્યું તેણે તેવું કહ્યું, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું કોઈથી સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેમ દેહને વિશે અન્નાદિક રસનો વિકાર વીર્ય છે તેમ પંચમહાભૂતના વિકાર રૂપ એવું એક હૃદયને વિશે માસનું ચક્ર છે તેને વિશે જીવ રહ્યો છે. તે જેમ ચિથરાનો કાકડો હોય તેને તેલે પલાળીને અગ્નિએ સળગાવ્યો હોય તેમ જીવ છે તે માસના ચક્ર સંગાથે વળગીને રહ્યો છે અને વળી જેમ લોઢાનો કિલ્લો હોય તેને વિશે અગ્નિ વ્યાપી રહ્યો હોય તેમ માસના ચક્રને વિશે જીવ જે તે વિશેષ સત્તાએ કરીને વ્યાપી રહ્યો છે અને સામાન્ય સત્તાએ કરીને બધા દેહને વિશે વ્યાપી રહ્યો છે. માટે જે જે ઠેકાણે દેહમાં દુઃખ થાય છે તે સર્વ દુઃખ જીવને જ છે, પણ દેહના સુખ દુઃખ થકી એ જીવ જુદો ન કહેવાય. અને કોઈ કેમ કહેશે જે જીવ તો પ્રકાશમાન છે અને માંસનું ચક્ર ને દેહ તો પ્રકાશે રહિત છે, ને તે બેને એકબીજામાં મળ્યા કેમ કહેવાય? તો એનો ઉત્તર એમ છે જે જેમ તેલ કોડિયું ને વાટ તેના સંબંધ વિના એકલો અગ્નિનો જ્યોતિ આકાશને વિશે અધર પધર રહેતો નથી, તેમ પંચભૂતના વિકારરૂપ એવું જે માંસનું ચક્ર તેના સંબંધ વિના એકલો જીવ રહેતો નથી, અને જેમ કોડિયા થકી તેલ થકી ને વાટ થકી અગ્નિ જુદો છે, તે કોડિયાને ભાંગવે કરીને અગ્નિનો નાશ થતો નથી, તે માંસના ચક્રને વિશે ને દેહને વિશે જીવ વ્યાપીને રહ્યો છે, તો પણ દેહને મરવે કરીને જીવ મરતો નથી, અને દેહ ભેળો સુખ દુઃખને તો પામે ખરો, પણ દેહના જીવો એ જીવનો નાશવંત સ્વભાવ નથી. એવી રીતે જીવ અવિનાશી છે ને પ્રકાશરૂપ છે, અને દેહને વિશે વ્યાપક છે, અને જેમ મંદિરને વિશે એક સ્થળમાં દીવો મૂક્યો હોય તે દીવાના અગ્નિની જ્યોતિ વિશેષે કરીને તો વાટને વિશે વ્યાપી રહી છે, અને સામાન્યપણે કરીને તો બધા ઘરને વિશે વ્યાપી રહી છે, તેમ જીવાત્મા છે તે પણ વિશેષે કરીને તો પંચમહાભૂતના વિકારરૂપ જે માંસનું ચક્ર તેને વિશે વ્યાપીને રહ્યો છે, અને સામાન્યપણે કરીને તો બધા દેહમાં વ્યાપીને રહ્યો છે. એવી રીતે આ દેહને વિશે જીવ રહે છે, અને એ જીવને વિશે પરમેશ્વર પણ સાક્ષી રૂપે કરીને રહે છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા અંત્યનું ચોથું જે તે થયું.
સ્વામીની વાતું પ્રકરણ 9 સર્વદેશી સમજણ.
વાત 42મી. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી જે સંવંત 1918 ના સાડ સુધી પૂનમ ને દિવસે સ્વામીએ વાત કરી જે ઉપાસનાનો કજિયો છે તે તો કોઈ મોટા સંતનો વિશ્વાસ હોય તો તેની સમજણે વાતની ગઢ બેસે. મહારાજે મહા મહા અલૌકિક પ્રતાપ જણાવ્યો ને પોતાના સેવકોના નામ પણ વિજાતીય પાડ્યા. એ આદિક પ્રભાવ ઉપર જેની સુરત હોય તેને ગઢ બેસે. અમદાવાદમાં કપડવંજવાળા ભૂધરભાઈને અમને સભામાં વાતું કરવા કહ્યું, એટલે અમે મહારાજના સર્વોપરિપણાની વાતું કરી, એટલે ત્યાંના સાધુ કહે શાસ્ત્રમાં નરનારાયણનું લખ્યું છે તેનું કેમ સમજવું? ત્યારે અમે કહ્યું જે નરનારાયણનો ભરતખંડ છે તેથી મહારાજે તેમને ભૂમ્યા લીધા છે, ને મહારાજ તો સર્વોપરી પુરુષોત્તમ છે. પછી અમે અયોધ્યા પ્રસાદજી મહારાજને પૂછ્યું જે તમારે અમારે વિશે કેવું હેત? તો કહે બહુ જ હેત. પછી અમે પૂછ્યું જે ખજીનો કેને દેખાડ્યો છે, કેશવ પ્રસાદજીને કે અમને? ત્યારે કહે કેશવ પ્રસાદજીને. પછી અમે કહ્યું જે જેવા તમને અમે વાલા તેવા તમે મહારાજને વાલા છો, તેથી તમને ગાદી આપી છે, તે સત્સંગમાં પૂજાઓ એટલું જ, ને જેવા તમને કેશવ પ્રસાદજી વાલા એવા મહારાજને વાલા અમે છીએ, તેથી મહારાજે અમને પુરુષોત્તમપણાનો ખજીનો સોંપ્યો છે એની તમને ખબર નથી. પછી અમે આનંદ સ્વામીને પૂછ્યું કે રસ્તે ચાલતા લોકે તમને તથા તમારી સાથે હતા તેને રામ લક્ષ્મણ રૂપે દીઠા, એટલે તમને રામ લક્ષ્મણ કયા, તે વાત યાદ છે? તો કહે હા. વળી એક વખત મહારાજે ચોરણો પહેર્યો, 4 તસુની કોરનું ચીણવાળું કેડિયું પહેર્યું, માથે બ્રાહ્મણની પાઘડીને ટીપણું ઘાલ્યું, કપાળમાં આડું તિલક કર્યું, ડોકમાં માળાયું ને ફકીરની તસબી પહેરી ને ખભે બંદૂક લીધી. પછી સભામાં આવ્યા ને પૂછ્યું જે અમે કેના જેવા છીએ? ત્યારે સૌ વિચારી રહ્યા ને કેના જેવા કેવા તે કાંઈ સૂજ્યું નહીં. પછી મહારાજ કહે અમે કોઈ અવતાર જેવા નથી, અમ જેવા તો અમે એક જ છીએ, તે વાત તમે જાણો છો કે? ત્યારે આનંદ સ્વામી કહે હા, એ વાત ખરી છે. કોટી કૃષ્ણ ત્યાં જોડે હાથ, સદગુરુ ખેલે જ્યાં વસંત, તેમાં કોટી કૃષ્ણ ત્યાં જોડે હાથ એ શબ્દ વારે વારે બોલે ને પોતાનું સ્વરૂપ સમજાવે. ત્યારે આનંદ સ્વામી કહે હા, એ વાત સાચી છે, મહારાજ સર્વોપરી ભગવાન છે. એમ અમદાવાદની સભામાં આનંદ સ્વામીને મોઢે સર્વોપરીપણાની હા પડાવી. માટે જ્ઞાન સમજવું હોય તો વારંવાર કેવું ને સાંભળવું તો જ્ઞાન વૃદ્ધિ પામે છે. પણ બે વચનામૃત વાંચીને શ્રી પ્રતિમ કરે તેને એ વાતની ઘડ બેસે નહીં. એ માટે એ વાતની ઘડ બેસાડવી ને જ્યારે ઘડ બેસે ત્યારે એની નિશાની જે બીજાને સમજાવતા આવડે. ઐશ્વર્યાર્થી ન થવું ને કૈવલ્યાર્થી એ ન થવું, પણ ભગવાન નિષ્ઠ થવું અને સર્વોપરી ઉપાસના સમજવી ને એવી સમજણવાળા સાધુનો પ્રસંગ રાખવો. પણ આવી મોટી વાત જીવના હૈયામાં સમાય નહીં તે ઉપર તરકડીના છોકરાના સોનાની વાત કરી ને જો સમાય તો કોઈ વર્તમાન પાળે નહીં, કેમ કે પૂરો મહિમા નથી. આ વાત કંઈ જેવી તેવી નથી અને આ પ્રાપ્તિ થવી તે કંઈ દાન પુણ્ય વ્રતે કરીને થતી નથી. રામાનંદ સ્વામીનું દર્શન કણબીના છોકરાને થયું એટલે તે છોકરે સ્વામીને રોટલો જમાડ્યો તેથી તે ગોલોકને પામે, એટલો તો એમનો પ્રતાપ છે. ત્યારે મહારાજને આ સાધુની વાત સી કેવી ને આજ તો સંપૂર્ણ ચમકનો પર્વત આવ્યો છે ને આ વાત કોઈને મળી નથી ને મળશે પણ નહીં. પછી અવતાર અવતારીનો ભેદ વિસ્તારીને કહી દેખાડ્યો જે તીરનો નાખનારો તથા પૂનામાં જ્યારે ઉમરાવ આવે ત્યારે સૌ સલામ ભરીને ઊભા રહે ને હુકમ થાય ત્યારે તેની જગ્યાએ બેસે ને જ્યારે જવાનો હુકમ થાય ત્યારે સૌ સલામ ભરીને ઊભા રહે અને પછી સરકાર કહે જાઓ ત્યારે જવાય, તેમ મહારાજની આગળ સર્વ અવતાર માત્ર ઉમરાવની પેઠે છે. પછી બીજી વાત કરી જે ચક્રવર્તી રાજા ગરાસિયા કહેવાય ને પાંચ ગામનો ધણી તથા એક ગામનો ધણી હોય તે પણ ગરાસિયો કહેવાય ને વહવાયા પણ ગરાસિયા કહેવાય છે, તેમ ચક્રવર્તીને ઠેકાણે મહારાજ છે અને બીજા અવતારાદિક સર્વે વહવાયાને ઠેકાણે છે. એટલે પુરુષોત્તમ તો એક સહજાનંદ સ્વામી છે, એમ અવતાર અવતારીનો ભેદ સમજવું ને આ જે વાત તે તો મહા અલૌકિક છે. કેમ કે કેળમાં તો કેળા જ લાગે પણ થોરમાં કેળા લાગે એ વાત અચરજ કહેવાય. તે આહિર રબારી ભરવાડ કોળી ને વાણંદ તે પણ બાયડું મૂકી મૂકીને આવતા રહ્યા, તે એવો પ્રતાપ તો સ્વામિનારાયણનો જ હોય પણ બીજામાં એવો દેખાયો જ નથી. વાત 43મી. ભગવાન જેવા કોઈ દયાળુ નથી.
અહો બકીયમ સ્તનકાલકૂટમ જિગાંસયા પાય દપ્ય સાધ્વી લેભે ગતિમ ધાતૃચિતાંતતોન્યમ કમ વા દયાલુમ શરણમ વ્રજેમ.
બાકી જે પૂતના તેણે શ્રીકૃષ્ણને હળાહાર ઝેરનું સ્તનપાન કરાવ્યું તો પણ ભગવાને તેને જશોદાના જેવી ગતિ આપી, એ તો ભગવાનનો મહિમા જાણવો. વાત 44મી. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે
સર્વે મન કૃષ્ણ પદારવિંદયોર વચાન શ્રી વૈકુંઠ ગુણાનું વર્ણને કરૌ હરેર મંદિર માર્જનાદિષુ શ્રુતિમ ચકારાચિત સત્કથોદય.
માટે ભગવાનના ચરણારવિંદમાં મન રાખવું, તે વાણીએ કરીને ભગવાનના ગુણ ગાવા, હાથે કરીને મંદિર લીપવા ને કાને કરીને કથા સાંભળવી તે તો જીવને કરવાનું છે. વાત 45મી. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે જેવા ફિરંગીના લોઢા તેવી આ સાધુની વાતું છે, તે લાગે તો આર પાર નીકળી જાય. વાત 46મી. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે હવે કોઈ બીજો સત્સંગ મુકાવે તેમ નથી, પણ પોતાના મન ઇન્દ્રિય સત્સંગ મુકાવે એવા છે. આ જીવનો સ્વભાવ તો જેમ નદીઓ ખારા પાણીમાં જઈને ભળે છે તેમ જાતે કુસંગમાં ભળે એવો છે. વાત 47મી. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે અમે ખટરસના વર્તમાન પાળ્યા પછી અભલ ખાચરના કારજમાં સાટાને જલેબી ખવરાવી દૂધ પરાણે પાયું ને એક મહિનો પ્રસાદી જમાડી. પછી અમે બાબરવ્યાડમાં રસ્તે ચાલ્યા જતા હતા ત્યાં મહારાજ વૈરાગીને વેસે આત્માનંદ સ્વામીની દેરી આગળ સામા મળ્યા ને કહ્યું જે સાધુરામ શરીર જગે છે, તે દૂધ ખાવામાં આવ્યું છે કે શું, એમ વચન માર્યું. તે દિવસથી દૂધ મૂક્યું છે ને એક મહિના સુધી જીવ થરથર ધ્રુજ્યો એમ પોતાના મિસે સમજાવ્યું. વાત 48મી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે સંવત 1918 ના સાડવદી બીજ ને દિવસે સ્વામીએ વાત કરી જે આ જીવને મંદવાળ ને ગડપણ આવ્યા વિના પણ રહે નહીં, ને વ્યવહારનું પણ અધર્યું છે. તે એક જણે ભારે વિવાહ કર્યો ને 8મે દિવસે રાંડી, માટે જન્મે મરે પરણે રાંડે સાજુ થાય ને માંદુ થાય એમનું એમ ચાલે. વાત 49. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી છે લાભમાં લાભ તો આ સત્સંગ મળ્યો એ જ છે, માટે ભગવાન સામું જોઈ રહેવું ને બીજા સામું જોવું નહીં. ખારા સમુદ્રમાં મીઠી વીરડી તો આ સત્સંગ જ છે. વાત 50. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી છે અમારા શરીરને મંદવાડ ઘણી વાર આવી ગયો, નોતરું તો એક પ્રભુનું જ ખરું છે. તે નોતરું આવશે ત્યારે હજારો નાદ જમતી હશે પણ આપણે કામ નહીં આવે.
પુરુષોત્તમ બોલ્યા પ્રીતે.
પ્રકરણ 19. ગુરુ. કરજીસણમાં શ્રીહરિએ ગુરુના સાધુ સ્વભાવની વાત કરતા કહ્યું, મનનું રાજ્ય હોય ત્યાં સુધી જન્મ મરણ ટળે નહીં. જ્યારે ગુરુ કહે તેમ કરે ત્યારે મનનું રાજ્ય રહેતું નથી. ગુરુ બધી મોક્ષની વાત જાણે છે, તે ભગવાનને ઓળખે છે, હરિથી અધિક કાંઈ માનતા નથી. વિષમ દેશકાળમાં પણ જેમની એકની એક મતી રહે પણ રંગ પલટાય નહીં તે સાચા ગુરુ કહેવાય. જ્યાં લગી રંગ પલટાય છે ત્યાં સુધી ગુરુમાં કચાશ છે. આદ્રજમાં રતુ ખાંટને ઘરે શ્રીહરિએ હરિભક્તોને વાત કરતા કહ્યું, ગુરુ વિના કોઈ વાતનું જ્ઞાન થાય નહીં અને અજ્ઞાન ટળે નહીં અને મહામાયાના અંધારે અટવાયા કરે. ભગવાન વિના બીજામાં સુખ જણાય છે તે જ દુઃખ છે. સાચા સંત મળે છે તે મોક્ષનો માર્ગ દેખાડે છે. તેમનામાં અપાર વિદ્યા રહી છે, તેમાં મોક્ષની વિદ્યા અધિક છે, તે શીખવે છે. મુમુક્ષુ મોક્ષને માર્ગે ચાલે નહીં ત્યાં સુધી તેને એક પણ વાત તે કરતા નથી. ભગવાન સિવાય સઘળું અસાર કરી દેખાડે તે સાચા સંત છે. જે ભગવાન અને જગતને સમાન કહે છે તેવા ગ્રંથને અને સંતને અસત જાણવા. ગુરુ બિન કોઉ વાત કે જ્ઞાના હોવત નહીં રહત અજ્ઞાના. હરિ બિન દેખત ઓર મે સુખા સુખ એહી રહાય દુખા. સાચે સંત મિલતહી જબહી મોક્ષ કે મગ દેખાવત તબહી. વિદ્યા અપાર રહે તામે મોક્ષ કી વિદ્યા અધિક હે યામે. જો જો બાત રહાય તિનમે મોક્ષ મગ અધિક રહે ઇનમે. મોક્ષ કે મગ ન ચલે જીહા લગહી એક બાત ન કિયે તિહા લગહી. લોયામાં સંતો સન્મુખ શ્રીહરિ પોતાના હૃદયની વાત ફરી કહેવા લાગ્યા. સમર્થ ગુરુ હોય તે દેશકાળમાં લોપાય નહીં, વિષમ દેશકાળે પણ પોતાનું દૈવત ઝાંખું ન પડે. દૈવત વગરનો હોય તે દેશકાળમાં લેવાઈ જતો હોય એવાનું વચન કોઈ ન માને. ગુરુમાં દેખાતું એ દૈવત ધર્મનું છે, ભક્તિનું છે, જ્ઞાન વૈરાગ્યનું છે. આ ચારે ગુણ ગુરુમાં સંપૂર્ણપણે દેખીને મોક્ષના ખપવાળો શિષ્ય તેનું વચન માને છે. ગુરુને પણ ધર્માદિનો ખપ હોય છે. ખપ વગરનો ગુરુ ગુરુ કહેવાય નહીં. ધર્મ પાલનનો ખપ હોય એવા ગુરુ અને શિષ્ય બંને મળવા દુર્લભ છે. એવા ગુરુ સૂર્ય સમાન છે. કનક કામિની રૂપી સિંધુમાં દેવ મનુષ્ય ને પ્રાણી સર્વે ડૂબકા ખાય છે, દુઃખ ભોગવે છે. તેને ઉગારનાર આવા ગુરુ છે. ગુરુ તેને સત્ય વાતનું ભગવાનનું જ્ઞાન આપે છે, કારણ કે એના હૃદયમાં સ્પષ્ટ છે કે જેમાં ભગવાનનો સંબંધ નથી તેમાં દુઃખ જ ભર્યું છે. જેટલું કંઈ સુખ છે તે ભગવાનની વાતમાં રહ્યું છે. સાચા ગુરુને જીવનો મોક્ષ કરવાનું જ એક તાન હોય છે, અને જે જીવ મોક્ષનું જતન કરે તેને જ તે બુદ્ધિશાળી માને છે. પંચાળામાં શ્રીજી મહારાજે સાચા ગુરુની વાત કરી. સાચા ગુરુ મળે ને તેને સન્મુખ થાય તો દોષ માત્ર ટાળી દે. સાચા ગુરુ વિના મોક્ષનો સાચો માર્ગ કોટી યુગે પણ મળે નહીં. મોક્ષની ઈચ્છા હોય તેણે સાચા ગુરુની કીર્તિનું મહિમાનું ગાન કરવું, ડહપણ તજી નિષ્કપટ થઈ ગુરુ કહે તેમ કરવું. જે સાચા ગુરુ છે તે ભગવાન સાથે નેહ દ્રઢ કરાવે છે. સુખ માત્ર શ્રીહરિમાં દેખે છે. શ્રીહરિએ મોક્ષદાતા ગુરુના લક્ષણ મુક્ત મુનિને કહેલા. તેમણે ઉત્તમ નૃપને કહેતા કહ્યું, ઇન્દ્રિયો અંતઃકરણને જેણે જીતી લીધા છે એવાને કોઈથી જીતી ન શકાય. એવા અજીત ગુરુ જ્યાં છે ત્યાં કલ્યાણ રહ્યું છે. એવા ગુરુ સમાગમે કરીને ઓળખાય છે. લોભને જીતી લીધો છે તેણે કરીને મોક્ષદાતા ગુરુનું દૈવત જાણ્યામાં આવે છે. શ્રીહરિએ વસોમાં વાત કરતા કહ્યું, જેટલા ગુરુ અને શિષ્ય ધર્મ નિયમ રહિત છે તેને ઠગ જાણવા. ભગવાનના સાચા ભક્ત જે સત્પુરુષ છે તેમના વચનને સત્યપણે ગ્રહણ કરી સત્પુરુષના માર્ગે જો ચાલે તો તેનો ઉદ્ધાર થાય. ભગવાન હુ કે જે હુ ભક્ત લાયે રહેઉ યહ, ગુરુ શિષ્ય હિ જેતેઉ નિયમ બિન રહે ઠગ હિ સબ. સત્પુરુષ હિ તાકે સત્ય વચન રહેઉ બહુત, ચલત મગ જબ વાકે ઉદ્ધાર હોવત રહે તબ. સુરતમાં શ્રીહરિ કહે, ગુરુ થઈને શિષ્યને સાચી વાત દેખાડે નહીં તે ગુરુ પથ્થરના વહાણ સમાન છે. શ્રીહરિ સુરતથી આવીને ગઢપુરમાં વિરાજ્યા અને સુરતમાં રહેલા ભૂમાનંદ અને ગોવિંદાનંદ વગેરે સંતો પર પત્ર લખાવ્યો. તેમાં કહ્યું, જે ગુરુ ધર્મ રાખે અને રખાવે તે જ સાચા ગુરુ કહેવાય. ધર્મ વિનાના ગુરુ તથા સંપ્રદાય શબની સમાન જાણવા. ગુરુ થતા પહેલા ગુરુના ધર્મ જાણવા જરૂરી છે. તે શ્રીકૃષ્ણે ભાગવતના એકાદશના સ્કંધમાં પ્રભાસમાં ઉદ્ધવ પ્રત્યે હેતે કરીને કહ્યા છે. એમાં કહેલી વાર્તા પ્રમાણે સાચા ગુરુને પરખવા. જેને ભગવાનના સ્વરૂપનું બ્રહ્મનું જ્ઞાન નથી એવા ગુરુ બની બેસે તો નિત્ય એક બ્રહ્માંડનો નાશ કર્યાનું પાપ તેને લાગે છે. સ્ત્રીનો સંગ કરનાર ગુરુને રાજા પણ કપાળમાં બળબળતો ડામ દઈ તડીપાર કરે છે. કામી ગુરુને કૂતરા જેવા કહ્યા છે, લોભીને ચાંડાળ કહ્યા છે. તેનો સંગ કરનારને વારંવાર કાળ કોળિયો કરે છે.
પ્રગટ ગુરુ હરિહરિ પ્રસાદ સ્વામી મહારાજની જય.
તારીખ 29/9/1988 કાંટેલા પોરબંદર. શાસ્ત્રીજી મહારાજનો શ્રાદ્ધ દિન. પરમ પૂજ્ય સ્વામી શ્રી,
મંગળકારી દિવસે તમારા સૌના દર્શન થયા, ખૂબ આનંદ થયો. વર્ષો પહેલા પ્લેટોએ ગ્રીકની ધરતી પર એક જ વાત કરી, જેને જેટલી પ્રભુની નિષ્ઠા તેટલો તે સુખી. સંતનો શ્રાદ્ધ ઉજવવા માટેનો હેતુ એટલો જ. ગુણાતીત પુરુષો દેહથી પર હોય છે, જેને દેહ જ નથી તો શ્રાદ્ધ ક્યાંથી? એ ચિદાકાશની રસઘન મૂર્તિ હોય છે, એ આડકા અને ચામડાની કુથરીથી પર હોય છે, એ ભગવાનમાં અખંડ રહેનાર પુરુષ હોય છે. અને શ્રાદ્ધનો દિવસ ઉજવવા પાછળનો હેતુ એટલો જ કે આપણા જીવમાં ભક્ત અને ભક્તિ અને જ્ઞાનના સંસ્કારો વધતા જ રહે તે માટે સંતો તરફની પ્રીતિ, પ્રભુ તરફની નિષ્ઠા જેમ જેમ વધતી જશે તેમ તેમ અહીંયા ને વિશે આનંદ વધવાનો છે જ. આજે આપણે એવા પુરુષોને સંભાળશું જે પુરુષનો શ્રાદ્ધ ઉજવવા ભેગા થયા છે. પુરુષને અંબેના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ડોક્ટરોએ કહ્યું કે સ્વામીજી તમારું યુરિન અને બ્લડ તપાસવું પડશે. ડોક્ટરોની હરિભક્તોએ કહ્યું કે તમને યુરિનમાં તકલીફ છે, યુરિન તપાસીએ, બ્લડ તપાસીએ. ડોક્ટર આવ્યા. ડોક્ટરે શાસ્ત્રીજી મહારાજનું મુખારવીને જોયું કે આ સાધુના શરીરમાં નખમય રોગ નથી, એનું કાંઈ ચેક કરવું નથી. હરિભક્તોએ ખૂબ આગ્રહ રાખ્યો. સ્વામીજીએ યુરિન આપ્યું, પણ એ જ્યારે યુરિનમાં જ્યારે ચંદન ને સુખડની જ્યારે સ્મેલ આવી બધું સમાજ દિગ્મૂઢ થઈ ગયો. જિંદગીમાં તમે ક્યારેય નહીં સાંભળ્યું કે યુરિનમાં ચંદનની સ્મેલ હોય, ઇચ્છિતા આકાશના પુરુષો છે. પણ આવા પ્રસંગો ઉજવવા પાછળનો હેતુ એટલો જ, આપણા હૈયાને વિશે ભક્તિ ઉત્તરોત્તર વધતી રહે, સ્થિર રહે, ભૂસાઈ ન જાય. તમને બધાને જ ખબર છે કે સૌરાષ્ટ્રની ધરતી પર ઝાડ સુકાઈ ગયા. જૂનાગઢથી વેરાવળનો રોડ જંગ વેરાન જેવો લાગે. ચાર વર્ષ પહેલા લીલોતરી દેખાતી હતી. ઉપલેટા અને ધોરાજીના રોડ પર આવ્યા, ઠૂંઠો જ દેખાય છે. વનસ્પતિ શાસ્ત્રના આધારે સૌરાષ્ટ્રની ધરતી પર વરસાદ ન પડે, ગોંડાના ભેજામાં ઉતરી જાય એવી આ વાત છે. દયાવાનું તો ઉતરે જ, પણ કોઈ પાગલ હોય ને એને ખ્યાલ આવે કે આ પ્રભુએ વરસાદ વરસાવ્યો છે. પણ માનવીનો એક તરત ભૂલી જવાનો એક નાલાયક સ્વભાવ છે, એમનો મોહ કહેવાય. માનવી મોહાંધ છે. જ્યાં સુધી એ સત્સંગની વાત સાંભળે ત્યાં સુધી એને આનંદ વર્તે. જ્યાં સુધી કોઈ મરેલી વ્યક્તિની કરુણ દશા જોવે ત્યારે કંઈક એનામાં વૈરાગની કોઈ ભાવના જાગ્રત થાય. પણ એ ચટકી અખંડ નથી રહેતી. એ બુદ્ધ જેવા કોઈ વિરળ પુરુષનું વાત છે. યોગીજી મહારાજને બધા એ સમજાવ્યા કે આપણે બહારગામ જઈ આવીએ, ફરીને પાછા આવશો, બધાને મળીને પાછા આવીએ. તું ધારીથી બહાર નીકળતો જ નથી. આજે બધા જાય છે, સરસ તક છે, તું સાથે બેસી જા. પણ યોગી મહારાજને બધા એમ કહ્યું કે આજે જાન જાય છે ને લગ્નમાં, લગ્ન થઈ રહ્યું છે તો સ્વામી બેસે. પછી ત્યાં એ ગામ ગયા અને ખબર પડી કે આ તો લગ્ન છે. 8-10 વર્ષની નાની ઉંમરે યોગી મહારાજે મંદિર જ શોધી કાઢ્યું. જમતી વખત બધા શોધવા જ માંડ્યા, યોગી ગયો ક્યાં, પણ પેલું ટાબોર્યું ક્યાં ગયું. કોકનામાં મહારાજ બોલ્યા કે મંદિરમાં હશે, જાનમાં તો હોય નહીં, તો મંદિરમાં બેસીને ભજન જ કરતા હતા. એ સંસ્કાર જુદા છે. બાકી નથી ખબર તમને બધા લોકોને કે આત્મા એક અબજો ચિત્ર ઉતારી પાડ્યા નવા ધારણ કરશે. તમારા દેહમાં રહ્યો જે આત્મા એને અબજો ચિત્રા દેહરૂપી ઉતારી પાડ્યા તો છે જ. રાવણનો ફોકો નથી રહ્યો, કોઈનો ફોકો રહેવા દીધો નથી પ્રભુએ. આ વાતની આપણને ખબર બી છે. પણ આવા પ્રસંગો ઉજવવા પાછળનો હેતુ એટલો જ, ઉત્તર ઉત્તર પ્રભુનો સંબંધ, સંતો સાથેનો સંબંધ વધતો જાય. હું તો આરામ કરવા આવ્યો છું, તમને કોઈ બોલાવવાનો નહોતો, પણ મને એમ થાય ચાલો ભાઈ આપણે આરામ કરવા આવ્યા છે, થોડા મુક્તોના દર્શન તો કરી લઈએ. 5 દિવસ એકાંતમાં જ બેઠા હતા, આજે તમારા દર્શન થયા, એવી એક ભાવના હતી એટલે તમને બોલાવ્યા. તમે જમવા બેસો એટલે હું આરામમાં જતો રહીશ. પણ બધાના દર્શન તો થઈ ગયા. શ્રાદ્ધના મંગલકારી શુભ દિવસે શાસ્ત્રીમાને યોગીમાના ચરણામૃતમાં એટલી જ એક પ્રાર્થના કરવાની હોય કે હે સ્વામીજી, બીજું તો કાંઈ નહીં, અમને એમાં બળબુદ્ધિને શક્તિ આપો જેના ફળ સ્વરૂપે અમારી નિષ્ઠા કે પ્રીતિ ઉત્તર ઉત્તર વધતી જાય બસ.
આત્મીય સમાજની જય જય જય.